એકત્ર શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આજે આપણે ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં થોડા ઊંડા ઉતરીએ છીએ. એક બહુ જ રસપ્રદ વિષય છે, કદાચ ઓછો ચર્ચાયો હોય. વાત છે છેક 1885ની. ત્યારે આપણા જાણીતા વિવેચક નવલરામ પંડ્યા, એમણે એક આમ તો બહુ જ તીક્ષ્ણ વિવેચન લખેલું.
હા, બરાબર.
એનું શીર્ષક હતું આડંબરી શૈલી અને સુધારા વિરોધનું વિવેચન. હવે જોકે આ કોઈ આખું પુસ્તક નહોતું.
ના ના, પુસ્તક નહીં.
હા, પણ એ સમયે એક ચોપાન્યું એટલે કે એક સામયિક જેવું પ્રગટ થતું. નામ એનું થોડું અટપટું છે, વાર્તિક સદ્બોધ રસરાજ.
અહા, નામ જ ભારે છે.
બરાબર ને? તો પંડ્યાએ એનું વિશ્લેષણ કર્યું હતું આ લેખમાં. તો આજે આપણે આ જે વાત કરવાના છીએ એનો હેતુ શું? આપણે પંડ્યાજીના આ વિવેચનના મૂળ સુધી જઈશું. એમણે પેલી ભાષા શૈલીની અને અંદરના લખાણોની જે આકરી ટીકા કરી એ કેમ કરી, એના મુદ્દા શું હતા, અને ખાસ તો 19મી સદીનો એ છેડો જ્યારે ગુજરાતી સાહિત્ય, સમાજ બધું બદલાઈ રહ્યું હતું, ત્યારે આ વિવેચન કેમ આટલું મહત્વનું બન્યું?
બરાબર, સંદર્ભ બહુ મહત્વનો છે.
ચાલો ત્યારે આ સાહિત્યિક સફર શરૂ કરીએ. જોઈએ પંડ્યા શું કહેવા માંગતા હતા. શરૂઆત પેલું નામ જ લઈએ, વાર્તિક સદબોધ રસરાજ. સાંભળીને જ લાગે કે કંઈક બહુ જ આડંબરી. પંડ્યાને પણ પહેલી નજરે એવું જ લાગ્યું હતું ને?
બિલકુલ. પંડ્યા શરૂઆતમાં જ કહે છે કે ભાઈ, આ નામ જ એટલું બધું કૃત્રિમ અને ભપકાવાળું લાગે છે કે એનો સીધો સાધો અર્થ કાઢવોય મુશ્કેલ છે.
અચ્છા.
અને આ પહેલી છાપ છે ને, એ એમના મનમાં ઘર કરી જાય છે. કારણ કે એમને લાગે છે કે જેવું આ અઘરું નામ, એવી જ અંદરની વાતો. દેખાડો બહુ, પણ સ્વાભાવિકતા ઓછી. જાણે નામ જ બધું કહી દે છે.
અને એ દિશા, એ જ પેલી આડંબરી શૈલી. આ શબ્દ તો પંડ્યાના વિવેચનમાં કેન્દ્રમાં છે. આ શૈલી એટલે શું બરાબર, અને પંડ્યાને આટલો વાંધો કેમ પડ્યો?
જુઓ, વાત એમ હતી કે પંડ્યા સમજાવે છે કે એ સમયગાળામાં ખાસ કરીને પેલી સંસ્કૃત કૃતિ હતી ને, બાણભટ્ટની કાદંબરી,
હા હા,
એનો ગુજરાતી અનુવાદ થયો. એ પછી એક જાતની લેખન શૈલી બહુ ચલણમાં આવી. ખૂબ સંસ્કૃત શબ્દો વાપરવાના, લાંબા લાંબા સમાસ, અલંકારોનો ભભકો, પણ વાંચવામાં અઘરી પડે
એટલે થોડી અસ્વાભાવિક.
હા, અસ્વાભાવિક. પંડ્યા આને જ આડંબરી શૈલી કહે છે. અને એમની ચિંતા એ હતી કે આ નવી શૈલીનો ચેપ, એમ કહીએ તો ચાલે, એ ગુજરાતી ગદ્યને બગાડી રહ્યો હતો.
એટલે કે ભાષા વધુ પડતી કોમ્પ્લિકેટેડ અને સમજવામાં અઘરી બની રહી હતી. જેમ આપણે આજે ઓફિસમાં જોઈએ ને, બહુ બધા જાર્ગન વાપરે.
હા હા, બરાબર.
જે સાંભળવામાં ભારે લાગે પણ મૂળ વાત જ સમજાય નહીં, કંઈક એવું.
હા, સારો મુદ્દો છે. કંઈક અંશે એવું જ. પંડ્યાનો મુખ્ય વાંધો એ હતો કે આ શૈલીમાં સાદગી નથી, સ્વાભાવિકતા નથી, બનાવટી છે. અને એમને ડર એ હતો કે નવા લેખકો, ખાસ કરીને જેઓ બહુ ભણેલા ન હોય પણ લખવાનો ઉત્સાહ હોય, એ લોકો આ નવી ફેશનમાં તણાઈ જશે અને સારી સીધી સાદી ગુજરાતી લખવાને બદલે આવી બનાવટી ભાષા અપનાવી લેશે.
પણ મને એમ થાય કે શું એ સમયે ભાષા સાથે આવા પ્રયોગો થતા જ નહોતા? નવું ગદ્ય વિકસી રહ્યું હતું તો લેખકો પ્રયોગો કરે, એમાં શું ખોટું? કદાચ પંડ્યા થોડા વધારે પડતા કડક હતા એવું ન બને?
સારો પ્રશ્ન છે. જો પંડ્યા કંઈ પ્રયોગના વિરોધી નહોતા, પણ એમને દિશાહીન પ્રયોગ સામે વાંધો હતો. એમનું માનવું હતું કે ભાષા તો વિચારને સ્પષ્ટ કરવા માટે છે, ગૂંટાળો કરવા માટે નહીં.
બરાબર.
અને તેઓ સ્પષ્ટ કહે છે કે આવી કૃત્રિમ શૈલીઓ લાંબી ટકે નહીં, કારણ કે એમાં જીવ નથી હોતો. પણ જ્યાં સુધી ચાલે ત્યાં સુધી વિવેચકનો ધર્મ છે, એમનું કર્તવ્ય છે કે નવા લખનારાઓને સાચી દિશા બતાવે, આ ખોટા રસ્તે, આ વાવડ પર ચઢી જતા રોકે. એ આને એક જવાબદારી ગણતા હતા.
અને આ આડંબરી શૈલી કેટલી હદે હતી એ બતાવવા પંડ્યા પહેલા ચોપાનિયામાંથી એ દાખલા આપે છે, ખરું ને?
હા, અને એ દાખલા બહુ મજાના છે. જેમ કે એ ચોપાનિયાનો પહેલો જ અંક, એનો પહેલો લેખ એટલો બધો અઘરા સંસ્કૃત શબ્દોથી ભરેલો હતો
કે શું,
કે ખુદ લેખકને જ વાચકોને સમજાવવા માટે ઠેક ઠેકાણે ફૂટનોટ મૂકવી પડી હતી. ટિપ્પણ જેને કહેવાય.
અરે બાપરે,
લેખકીને સમજાવવું પડે.
હા, આ જ બતાવે છે કે મૂળ લખાણ કેટલું અઘરું હશે. જો લખનારને જ સમજાવવું પડે તો બિચારું સામાન્ય વાચક શું કરે?
પંડ્યા તો કેટલાક સીધા વાક્યો પણ ટાંકે છે જે આજે સાંભળીએ તોય વિચિત્ર લાગે. પેલું હતું ને કેટલાક પુરાણપુરાણી પુરાણ પર પેટ ભરવા, પારકાને પુરાણા કરવા પગની પનોતી હતી નોતી કરે છે.
હા હા, શબ્દોનો કેવો ગોટાળો છે.
અને બીજું પેલું, કેટલાક દોડિયા લઈ કોડિયા વોરવા, વકોદરને વકરાવી બકરાની માફક દિનમાં 10 વાર યજમાનને ત્યાં ઓસ્યા કરે છે.
આમાં જાણે અર્થ કરતા શબ્દોની રમત અને પ્રાસ બેસાડવા પર જ ધ્યાન હોય એવું લાગે છે. નહીં,
બરાબર પકડ્યું. આમાં પેલું શબ્દાળું બણું એ સ્પષ્ટ દેખાય છે. અને અહીં જ પંડ્યા પેલી વાત કરે છે, ગદ્યમાં વર્ણ સંગાઈ એટલે પહેલા અક્ષરનું પુનરાવર્તન અને પ્રાસ એટલે રાઇમ જેવા કવિતાના અલંકારો વાપરવા કે નહીં. તો ચોખ્ખું કહે છે કે આવી શબ્દરમત ગદ્યમાં ક્યારે ચાલે? ફક્ત અને ફક્ત હાસ્ય પેદા કરવા માટે. અને એ પણ ક્યારે? જ્યારે કોઈ પાત્રની મૂર્ખાઈ કે એની વિચિત્રતા બતાવી હોય, જેમ નાટકમાં પેલો વિદૂષક મશ્કરો બોલે ને.
ઓકે, એટલે વિદૂષકના મોઢે શોભે પણ ગંભીર વાતમાં નહીં.
બરાબર, ગંભીર વિષય પર લખતી વખતે આવા પ્રયોગો કરો તો લેખક પોતે જ હાસ્યાસ્પદ લાગે. પંડ્યા તો આને ભાષાની ઘેલાઈ કે ગાંડાઈ જેવા શબ્દો વાપરે છે.
અચ્છા,
એ કહે છે કે આનાથી લેખકની અપરિપક્વતા દેખાય. ભાષાનો આવો ઉપયોગ તો મૂળ વાતને જ નુકસાન કરે, લખાણની ગંભીરતા જતી રહે. અને એ સમયે જ્યારે ગુજરાતી ગદ્ય હજી માંડ માંડ પોતાની ઓળખ બનાવી રહ્યું હતું, ત્યારે પંડ્યા માટે આ બહુ અગત્યનો મુદ્દો હતો, ભાષાની સ્પષ્ટતા, એનું ગૌરવ જાળવવું.
તો આ થઈ શૈલીની વાત. પણ પંડ્યા ખાલી શૈલી પર જ નથી અટક્યા, એમણે તો લખાણમાં જે કહેવાયું છે એટલે કે વિષય વસ્તુ, એની ક્વોલિટી સામે પણ ગંભીર વાંધા હતા.
હા, એ પણ ખરું. પંડ્યા સ્પષ્ટ કહે છે કે ઘણા વિષયો તો સાવ કાચા, વાંચવામાં રસ ન પડે તેવા, અરુચિકર અને છીછડા વિચારોવાળા હતા. એટલે કે ખાલી ભાષા જ નહીં, અંદરનો માલ પણ નબળો હતો.
આમાં એક નાટકનો ઉલ્લેખ છે, પિતા પુત્ર ધર્મદર્શક નાટક, જેની પંડ્યાએ બહુ જ આકરી ટીકા કરી છે. શું હતું એ નાટકમાં?
ઓહો, એ નાટકને તો પંડ્યા લગભગ ફેંકી જ દે છે. એ કહે છે કે આખું નાટક વાહિયાત વાતોથી, જેને એ ટાહેલા કહે છે, એનાથી ભરેલું છે. અમુક વર્ણનો તો અશ્લીલ એટલે કે ગલીચ કહી શકાય તેવા છે.
બાપરે.
અને સૌથી મોટી વાત, પંડ્યા કહે છે કે લેખકને રંગભૂમિનું કર્તવ્ય શું છે, એટલે કે નાટક દ્વારા સમાજને શું આપવું જોઈએ, એની કંઈ ગતાગમ જ નથી લાગતી. અને હદ તો ત્યાં થાય છે કે પાત્રો સાવ અવાસ્તવિક વર્તન કરે છે. દાખલા તરીકે, નાટકના સ્ટેજ પર જ એક સ્ત્રી પાત્ર બાળકને જન્મ આપે છે.
શું વાત કરો છો, સ્ટેજ પર?
હા, પંડ્યા કહે છે કે આ તો તદ્દન અવાસ્તવિક છે, નાટકના નિયમોની સાવ વિરુદ્ધ છે.
આ નાટકની ટીકા પરથી એ સમયની નાટ્યલેખન અને રંગભૂમિની હાલત વિશે શું ખ્યાલ આવે છે?
આ ટીકા એટલે જ બહુ મહત્વની છે. એ 19મી સદીના છેલ્લા ભાગમાં આપણી ગુજરાતી રંગભૂમિ અને નાટ્યલેખન કેવા હતા એનો અંદાજ આપે છે. હજી કદાચ પ્રોફેશનલ અને આર્ટિસ્ટિક સ્ટેન્ડર્ડ્સ બરાબર સ્થપાયા નહોતા. એટલે પંડ્યા જેવા જાગૃત વિવેચકોની આવી સ્પષ્ટ વાતથી જ લેખકો અને પ્રેક્ષકોમાં નાટકની કળા શું છે, એની મર્યાદા શું, એનો હેતુ શું, એ બધી ગંભીરતા આવી હશે. પંડ્યા ખાલી વાર્તાની ટીકા નથી કરતા, પણ નાટકને સ્ટેજ પર કેવી રીતે રજૂ કરવું જોઈએ, રંગભૂમિના કર્તવ્ય, એની સમજણનો અભાવ પણ દેખાડે છે.
તો નાટકની આટલી આકરી ટીકા પછી પંડ્યાનું ધ્યાન બીજે ક્યાંક ગયું. એક બીજો વિભાગ હતો પવિત્ર પ્રમદા, એણે પણ એમનું ધ્યાન ખેંચ્યું, પણ લાગે છે કે સારા કારણોસર નહીં.
બરાબર, આ વિભાગ સ્ત્રીઓ વિશે હતો. પણ પંડ્યાના મતે એમાં શું હતું તો કે કેટલીક અધભણી, છકેલ ને ટચાક સ્ત્રીઓનો બકવાદ માત્ર.
ઓહો, એટલે કે અપરિપક્વ વાતો.
હા, ઉછાછળી વાતોનો સંગ્રહ. આ વિભાગમાં મુખ્યત્વે સ્ત્રી શિક્ષણ અને સ્ત્રી સ્વતંત્રતાનો જબરદસ્ત વિરોધ હતો. દલીલ એવી કે ભણવાથી તો સ્ત્રીઓ બગડી જાય, ઘરકામમાં ધ્યાન ન આપે.
અને એટલું જ નહીં, એમાં સુધારાવાદીઓ પર સીધો હુમલો પણ હતો, ખરું ને?
હસતો, એમાં સુધારાવાળાઓને મૂર્ખ સુધારાવાળાઓ કહ્યા હતા અને ચેતવણી પણ આપી હતી કે તમે આ જે બધું કરો છો ને, એનાથી ભવિષ્યમાં પછતાશો. આ તો સીધો એટેક હતો એ સમયની સમાજ સુધારણાની ચળવળ પર.
પણ અહીં એક પ્રશ્ન થાય, શું પંડ્યા પોતે સુધારાના વિરોધી હતા કે પછી એમને આ વિરોધ કરવાની રીત સામે વાંધો હતો?
આ બહુ જ મહત્વનો મુદ્દો છે. અને અહીં પંડ્યાની વિવેચક તરીકેની સૂઝ દેખાય છે. તેઓ સ્પષ્ટ કરે છે કે ભાઈ, મારો વાંધો એ નથી કે લખાણ સુધારા વિરોધી છે. એ તો કહે છે, ગંભીરાઈથી કોઈ પક્ષનું લખાણ થયેલું હોય તો તે વાંચવાને અમે હંમેશા ખુશી છીએ.
અચ્છા, એટલે મુદ્દાનો વિરોધ કરવામાં વાંધો નથી?
ના, પણ એ વિરોધ કઈ રીતે કરાય છે, કઈ દલીલોથી કરાય છે એ અગત્યનું છે.
તો પછી પંડ્યાનો મુખ્ય વાંધો શું હતો આ પવિત્ર પ્રમદા વિભાગ સામે?
મુખ્ય વાંધો હતો દલીલોની ક્વોલિટી અને અભિગમ. પંડ્યા નોંધે છે કે સુધારાના વિરોધમાં જે દલીલો હતી એ સાવ છીછરી હતી, અતાર્કિક હતી અને સૌથી વધારે તો સ્ત્રીઓ પ્રત્યે અપમાનજનક હતી. લખાણમાં સ્ત્રીઓને પુરુષની બરાબર કે એની સાથી ગણવાને બદલે જાણે કોઈ પશુ જેવી ઉતરતી કક્ષાની ગણવામાં આવી હોય એવો સૂર હતો. એટલું જ નહીં, એમાં એવા દાવા પણ હતા કે અંગ્રેજોમાં તો વ્યભિચાર ગુનો જ નથી ગણાતો, સાવ ખોટી અને અજ્ઞાનભરી વાતો.
બાપરે,
પંડ્યા માટે આ બધું જ અસ્વીકાર્ય હતું. આ બતાવે છે કે એ સમયે સુધારાનો સંઘર્ષ કેટલો તીવ્ર હશે અને કેવા કેવા વિચારો રજૂ થતા હતા.
આ નાટક અને પવિત્ર પ્રમદા સિવાય બીજા લખાણો હતા, જેમ કે નિબંધો, એના વિશે પંડ્યા શું કહે છે?
એમના વિશે પણ પંડ્યા કંઈ બહુ ખુશ નથી. કહે છે કે કેટલાક નિબંધો ભલે ખરાબ નીતિના ન હોય પણ નમાલા છે, એટલે કે સાવ નબળા, કોઈ દમ વગરના, અને એમાંય પેલી ભાષાની ઘેલાઈ જેની વાત આપણે શરૂઆતમાં કરી એ તો ખરી જ, એટલે શૈલી અને વિષયવસ્તુ બંનેમાં નબળાઈ.
રસપ્રદ વાત એ છે કે આ ચોપાનિયામાં એક વાર્તિક નામનો વિભાગ પણ હતો. વાર્તિક એટલે જ વિવેચન. તો શું પંડ્યાએ એ વિવેચનના વિવેચન વિશે પણ કંઈ કહ્યું?
હા, કહ્યું છે. અને અહીં પંડ્યા વિવેચન કેવું હોવું જોઈએ એના પર પોતાના વિચારો સ્પષ્ટ કરે છે. પેલા ચોપાનિયામાં લીમડીના કોઈ પુરુષોત્તમ કહાની ગાંધી હતા, એમના મિત્રતા પરના નિબંધનું વિવેચન છપાયું હતું.
ઓકે.
પંડ્યા એ વિવેચનને એટલું નબળું ગણાવે છે કે કહે છે કે એ ન લખ્યું હોત તો ઠીક થાત.
અરે કેમ, એવી તો શું ખામી હતી એમાં?
પંડ્યા કહે છે કે આ વિવેચન એ સાચું વિવેચન છે જ નહીં, એ તો જાણે કોઈ પ્રૂફ સુધારનારું કંટાળાજનક કામ કરતું હોય એવું છે. એટલે કે એ ખાલી નાની નાની ભૂલો શોધે છે, જોડણીની, વ્યાકરણની, બસ. એ લખાણના ગુણદોષ શું છે, એના વિચારો કેવા છે, એની શૈલી કેવી છે, એની કોઈ ઊંડાણપૂર્વક ચર્ચા જ નથી કરતું.
તો પછી પંડ્યાના મતે સાચું સારું વિવેચન કેવું હોય?
અહીં પંડ્યા એક બહુ મહત્વનો સિદ્ધાંત આપે છે. એ ભાર દઈને કહે છે કે વિવેચકનું કામ ખાલી લેખકની ભૂલો કાઢવાનું નથી, વિવેચન તો આખી આલમ માટે છે, એટલે કે બધા વાચકો માટે.
અચ્છા.
સારું વિવેચન કોઈ કૃતિમાં શું કહેવાયું છે અને એ કેવું છે એ સામાન્ય વાચક પણ સમજી શકે ને, એવી રીતે માર્મિક રીતે સમજાવે, એ કૃતિનું મૂલ્યાંકન કરે, વાચકને એની કદર કરતા શીખવે.
અને પેલું ખરાબ વિવેચન?
એ તો ખાલી છિદ્ર ખોળવા, એટલે કે ભૂલો જ શોધ્યા કરે, એમાં જ રચ્યુપચ્યું રહે. આ એક નકારાત્મક અને સંકુચિત દૃષ્ટિ છે. પંડ્યા આ રીતની સરખામણી પહેલા બંધ પડી ગયેલા ત્રિમાસિક ટીકાકાર નામના એક પ્રકાશન સાથે કરે છે, જેની પદ્ધતિ પણ આવી જ કઢંગી અને અશાસ્ત્રીય હતી. આ ખરેખર સાહિત્યિક વિવેચનના હેતુ પર ગંભીર વિચાર છે.
આટલી બધી ટીકાઓ સાંભળીને તો એમ જ લાગે કે પંડ્યાને આ ચોપાનિયામાં કંઈ જ સારું નહીં લાગ્યું હોય. શું ખરેખર એવું જ હતું?
ના ના, એવું પણ નથી. પંડ્યા પ્રમાણિક છે, જ્યાં કંઈક સારું છે ત્યાં એનો ઉલ્લેખ પણ કરે છે. તેઓ કહે છે કે સહોદરના સ્વાર્થીપણા નામની એક વાર્તા હતી, એ બીજા લખાણો કરતાં બહુ જ સારી રીતે લખાયેલી છે.
ઓ, સારું.
અને બીજા અમુક વિષયો પણ ઠીક છે, એટલે કે ચલાવી લેવા એવા છે. આ બતાવે છે કે તેઓ કોઈ પૂર્વગ્રહથી નથી લખી રહ્યા, જેવું છે તેવું કહી રહ્યા છે.
પણ અહીં મને એક સવાલ થાય છે, જો આ ચોપાનિયામાં આટલી બધી ખામીઓ હતી, ભાષામાં, વિષયમાં, વિચારમાં, વિવેચનમાં, બધે જ, તો પછી નવલરામ પંડ્યા જેવા મોટા ગજાના વિવેચકે શા માટે એના પર આટલો લાંબો વિગતવાર લેખ લખ્યો? એને ઇગ્નોર ન કરી શક્યા હોત?
બહુ જ સારો અને તાર્કિક સવાલ છે, અને પંડ્યા પોતે જ જાણે આનો જવાબ આપે છે. લેખના અંતે એ સ્પષ્ટ કહે છે કે આ ચોપાનિયું સુધરી સારું થાય એવી આશાએ તેમણે આટલી બધી ખબર લીધી છે.
અચ્છા, એટલે સુધારાની આશા હતી?
હા, આ એમની રચનાત્મક વિવેચક તરીકેની ભૂમિકા બતાવે છે. એમનો હેતુ ખાલી નિંદા કરવાનો નથી પણ માર્ગદર્શન આપવાનો છે. એમને આશા છે કે મારી ટીકાથી લેખકો, સંપાદકો કંઈક શીખશે અને ભવિષ્યમાં કંઈક સારું આપશે.
અને બીજો પણ કોઈ હેતુ ખરો આ વિવેચન પાછળ?
હા, પહેલી વાત જે આપણે શરૂઆતમાં કરી હતી, વિવેચકોનો ધર્મ. પંડ્યા માનતા હતા કે સાહિત્યમાં જે ખોટા વલણો આવી રહ્યા છે, જેમ કે આ આડંબરી શૈલી, એનાથી નવા લેખકોને ચેતવવા એ એમની ફરજ છે. એટલે આ વિવેચન ખાલી પેલા વાર્તિક સદ્બુદ્ધરસરાજ માટે જ નથી, પણ એ સમયના આખા ગુજરાતી સાહિત્ય જગત માટે, ખાસ કરીને યુવા પેઢીના લેખકો માટે એક લાલબત્તી જેવું છે, ચેતવણી છે કે ભાઈ સાહિત્ય ગુણવત્તા અને ભાષાની સ્વાભાવિકતા સાથે રમત ન કરો.
તો આ આખી વાતને આપણે 1885ના એ સમયગાળાના સંદર્ભમાં મૂકીએ તો એનું શું મહત્વ ગણાય?
ચોક્કસ. 1885નો સમય ગુજરાત માટે બહુ જ કટોકટીનો અને મહત્વનો હતો. આધુનિક ગુજરાતી ગદ્ય અને સાહિત્યિક વિવેચન એના પાયા નંખાઈ રહ્યા હતા.
બરાબર.
નર્મદ, નારગરામ પોતે, ગોવર્ધનરામ ત્રિપાઠી આ બધા દિગ્ગજો ભાષા અને સાહિત્યને નવો ઘાટ આપી રહ્યા હતા, અને સાથે સાથે સમાજ સુધારણાની ચળવળ પણ જોરમાં હતી. એના પક્ષ અને વિપક્ષમાં ભારે ચર્ચાઓ ચાલતી હતી.
હા, એ તો હતું જ.
એટલે પંડ્યાનું આ વિવેચન એ આ બંને પ્રવાહો, સાહિત્યના ધોરણોનું ઘડતર અને સામાજિક મુદ્દાઓની ચર્ચા, આ બંને પર એક બહુ જ અગત્યની અને સમયસરની કોમેન્ટ્રી છે. એ આપણને એ સમયના સાહિત્યિક અને સામાજિક માહોલની એક ઝલક આપે છે.
સરસ. તો આટલી લાંબી અને ઊંડી ચર્ચા પછી જો આપણે નવલરામ પંડ્યાના આ વિવેચનના મુખ્ય સંદેશાઓને ટૂંકમાં સમજવા હોય તો શું કહી શકીએ? આ આખા વિશ્લેષણનો સાર શું નીકળ્યો? એમ
મને લાગે છે કે 4-5 મુખ્ય મુદ્દાઓ આપણે તારવી શકીએ. પહેલું, પંડ્યાએ પેલી આડંબરી, સંસ્કૃતિયા અને બનાવટી ભાષાશૈલીનો સખત વિરોધ કર્યો અને સ્પષ્ટ, સ્વાભાવિક, સરળ ગદ્યની તરફેણ કરી. આ વાત આજે પણ લેખકો માટે એટલી જ સાચી છે.
બરાબર. બીજું?
બીજું, એમણે ભાર મૂક્યો કે ખાલી શૈલી ચમકાવવાથી ન ચાલે, વિષયવસ્તુની ગુણવત્તા પણ એટલી જ જરૂરી છે. છીછરા, અરુચિકર, અતાર્કિક અને ક્યારેક વાંધાજનક વિચારોને સાહિત્યમાં સ્થાન ન હોય.
સાચી વાત.
ત્રીજું, સામાજિક મુદ્દાઓ પર લખો ત્યારે ભલે તમે કોઈ પણ બાજુએ હો, તમારી દલીલો તર્કબદ્ધ હોવી જોઈએ, ગંભીર હોવી જોઈએ, સન્માનજનક હોવી જોઈએ. પંડ્યાએ સુધારા વિરોધી લખાણોની ટીકા એની નબળી અને અપમાનજનક દલીલોને કારણે કરી, ખુદ વિરોધને કારણે નહીં. આ પણ આજની જાહેર ચર્ચાઓ માટે બહુ શીખવા જેવું છે.
અને ચોથું, જે કદાચ બહુ જ મહત્વનું છે, એમણે સારા સાહિત્યિક વિવેચનના લક્ષણો સ્પષ્ટ કર્યા. વિવેચન એ ખાલી ભૂલો શોધવાનું, એટલે કે પ્રૂફ રીડિંગ જેવું કામ નથી.
બરાબર.
પણ એ તો વાચક અને લેખક બંને માટે માર્ગદર્શક હોવું જોઈએ, માર્મિક હોવું જોઈએ, કૃતિને સમજવામાં મદદ કરનારું હોવું જોઈએ. એણે આખી આલમને ધ્યાનમાં રાખીને લખાણ કરવું જોઈએ.
એકદમ સાચું. આ મુખ્ય તારણો છે. અને અંતે જો એક વિચાર સાથે આપણે છૂટા પડીએ તો એ કહી શકાય કે પંડ્યાએ 1885માં જે સવાલો ઉઠાવ્યા હતા ને, ભાષાની સ્પષ્ટતા વિરુદ્ધ કૃત્રિમતા, સામાજિક ચર્ચામાં સાહિત્ય કે બીજા માધ્યમોની ભૂમિકા અને જવાબદારી, તર્ક અને ગંભીરતાનું મહત્વ અને વિવેચકનો ધર્મ, આ સવાલો આજે પણ કદાચ જુદા સ્વરૂપે આપણી સામે ઊભા જ છે.
એટલે કે આવા ઐતિહાસિક વિવેચનો વાંચવા એ ખાલી ભૂતકાળ જાણવા માટે જ નહીં, પણ આપણા વર્તમાનના સાહિત્યિક અને સાંસ્કૃતિક પડકારોને સમજવા માટે પણ ઉપયોગી છે એમ ને?
સરપણે. પંડ્યાનું આ વિવેચન આપણને યાદ અપાવે છે કે સાહિત્ય અને સમાજ હંમેશા જોડાયેલા છે, અને ભાષા, વિચાર, વિવેચન આ બધું સમાજના ઘડતરમાં બહુ મોટો ભાગ ભજવે છે. આવા વિશ્લેષણો આપણને આપણા પોતાના સમયના લખાણો અને ચર્ચાઓનું મૂલ્યાંકન કરવા માટે એક દ્રષ્ટિ, એક નજર આપે છે.
આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.